நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அயதியானம் நமோ வஜ்ராயணம் நமோ லோயே சவசாஹூணம் அரிஹந்த சித்த சூரி உபாத்ய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்கலிக்க உபகாரி ஹே தின்னகு ஸ்வரூப ஜான ராகதே பை ஜோ பக்தி காய கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹே தன்ய தன்ய துமஹி ஸி காஜ ஸப ஆஜ பை கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே ஹோ மேரி ஐசி தஷா ஜைசி தும தாரி ஹே மோக்ஷ மார்கஸ்ய நேதாரம் भीतारं कर्म भूवृतां ज्ञातारं विश्वतत्वानं वन्दे तद्गुणलब्धये
तत्वार सूत्र नु मंगलाचरण कर्यु आपणे तत्वार सूत्र ग्रंथ नो स्वाध्याय आपणे गया रविवार ना पहला ना रविवार थी प्रारंभ कर्यो छे अद्भुत ग्रंथ छे वस्तु स्वरूप विश्वनी व्यवस्था अने वस्तुनी व्यवस्था दर्शावा वालू सैद्धांतिक ग्रंथ तत्वार सूत्र एमा आपणे थोड़ी चर्चा प्रारंभ करी हती प्रस्तावना संबंधी गया वक्त आपणे घणी बधी स्लाइड जोई हती 11 नंबर नी स्लाइड थी आपणे थोड़ी चर्चा प्रारंभ करीए पाछी 11 નંબર ની સ્લાઇડ મેઇન છે પછી આપણે આગળની સ્લાઇડ જોશું જે આપણે પાઠશાળાનો વિષય પાઠશાળાનો આધાર છે એ આપણે રાખ્યો છે જે રામજી બાપુજીની ટીકા છે એ ટીકાના આધારે આપણે સ્વાધ્યાય કરવાનો છે તત્વાર સૂત્ર ગ્રંથ ઉપર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે કમ સે કમ 22 ટીકાઓ લખાઈ છે ઉમા સ્વામી આચાર્ય દેવ આ ગ્રંથના રચયિતા છે હવે આ બધી તો આપણને ખબર છે કમ આવેશામાં લખ્યું છે કમ સે કમ લિખકર અધિક સે અધિક પ્રસિદ્ધિ પાને વાલે કોઈ આચાર્ય દેવ હો તો ઉમા સ્વામી આચાર્ય દેવ ખાલી એક તત્વાર સૂત્ર ગ્રંથ લખ્યું છે બીજા કોઈ ગ્રંથની રચના ઉમા સ્વામી આચાર્ય દેવે નથી કરી અને કમ સે હા ઉસી મેં સબ લિખ ડાલા અને કમ સે કમ લિખકર અધિક સે અધિક પ્રસિદ્ધિ પાને વાલા કમ સે કમ લિખકર એટલે કે સૂત્રાત્મક તત્વાર્થ સૂત્ર સૂત્રાત્મક શૈલીમાં આખા ગ્રંથની રચના થઈ છે કેટલા સૂત્ર છે આ ગ્રંથમાં થોડું રિવિઝન કરવું પડશે ઘણો બધો વિષય આવશે 357 સૂત્રથી બનેલો આ ગ્રંથ છે તો 357 સૂત્ર અગર આપણે પેજમાં લખીએ તો મેક્સિમમ 7 કે 8 પેજમાં આખો ગ્રંથ લખાઈ જાય અને આમાં એકે એવો વિષય નથી કે આમાં ઉમા સ્વામી આચાર્ય દેવે સંમેલિત ન કરી દીધો હોય એ વિષયોની પણ આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે હજી આજનો લેક્ચર એક આપણે કહીએ ને કે ભૂમિકા બાંધવા વાળો લેક્ચર છે જો કે સમય આપણને આજે ઓછો છે પણ અગર સમય મળશે તો મંગલાચરણ પ્રારંભ કરવાનો વિચાર તો છે તો આપણે આવી જઈએ 11 નંબરની સ્લાઇડ ઉપર દેખાય છે બધાને 11 નંબરની સ્લાઇડમાં પ્રસ્તાવના કે મુખ્ય બિંદુ એના ઉપર આપણે ચર્ચા કરતા હતા એક વસ્તુ પહેલા સમજી લેજો ઘણા બધાને માઇન્ડમાં એમ છે કે ભાઈ તત્વા સૂત્ર ઘણો અઘરો ગ્રંથ છે હાર્ડ ગ્રંથ છે કઠિનાઈ થશે સમજવામાં એવું બિલકુલ નથી આ ગ્રંથમાં જે આપણે આજે જોશું 7 તત્વના આધારે આખું વર્ણન છે હવે 7 તત્વનું સ્વરૂપ તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે અને 7 તત્વનું સ્વરૂપ સમજવું એટલું બધું અગત્યનું છે એટલે એક તો આપણા જ્ઞાનમાંથી માઇન્ડમાંથી કાઢી નાખજો કે આ ગ્રંથ કઠિન છે થોડોક જે વિષય કઠિન આવશે એને પણ આપણે સ્લાઇડના માધ્યમથી ચાર્ટના માધ્યમથી ઉદાહરણના માધ્યમથી આપણે જેટલો બને એટલો આપણે સરળતાથી સમજવાની કોશિશ કરશું જેટલો સરળ વિષય હશે વિષય લઈને આપણે સૂત્રનું મર્મ સમજશું પરંતુ ખૂબ જ આપણે કહીએ ને ઓપન માઇન્ડથી આ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરવાનો છે, એટલે સરળ છે, સરળતાથી સમજાશે, મને સમજાશે, ન સમજાય એવું બને જ નહીં. બરાબર છે? ચલો આવી જઈએ 11 નંબરની સ્લાઇડ ઉપર, જે પ્રસ્તાવનાના બિંદુ છે. પ્રસ્તાવના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. બે પ્રસ્તાવના લખી છે રામજી બાપુજીએ, એમાં પહેલી પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરી રહ્યા છે. બીજી પ્રસ્તાવના તમે વાંચી હશે કદાચ, એટલી બધી મોટી, એટલી બધી ગંભીર અને એટલા બધા ગૂઢ રહસ્ય બીજી પ્રસ્તાવનામાં છે કે એ પ્રસ્તાવના તો ખરેખર આખો ગ્રંથ પૂરો થશે પછી આપણે વાંચશું. પોઈન્ટ સમજાય છે? એક હમણાં વાંચી છે, એક પછી વાંચશું, કારણ કે એમાં આખા ગ્રંથનો સારાંશ છે. સમજાય છે? તો જેમ જેમ ગ્રંથ પૂરો થશે એમ એમ આપણે એમાંથી થોડો થોડો વિષય પ્રસ્તાવના, બીજી પ્રસ્તાવનાનો આપણે વિષય લઈશું. ચલો આપણે પહેલી પ્રસ્તાવનામાં જે આપણે પોઈન્ટ છે એમાં સૌથી પહેલો પોઈન્ટ, શાસ્ત્ર કે કર્તા તથા શાસ્ત્ર કી ટીકા, આ આપણે જોઈ લીધું હતું. શાસ્ત્ર કે નામ કી સાર્થકતા, આના પર પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. શાસ્ત્ર કે વિષય, સામાન્ય ચર્ચા આપણે વિષયની કરી હતી, આજે આપણે વિસ્તારથી ચર્ચા કરશું. એના પછી શાસ્ત્ર કે કથન પદ્ધતિ, ત્યાંથી આપણે ચર્ચા પ્રારંભ કરવાની છે, વિચ ગોઝ ઓન સ્લાઇડ નંબર 15. સ્લાઇડ સામે જોતા જજો. આજે જેટલી સ્લાઇડ થશે એ આજે સ્વાધ્યાય પછી તમને મોકલી દેવામાં આવશે. જેટલી જેટલી સ્લાઇડ થશે એ તમને મોકલી દેવામાં આવશે. હવે આપણે એના પર આવી જઈએ. 15 નંબરની સ્લાઇડ ઉપર આપણે ચર્ચા કરવાની છે, શાસ્ત્ર કે કથન પદ્ધતિ નયો કા સામાન્ય સ્વરૂપ. બરાબર? આ જે શાસ્ત્ર છે તત્વાર સૂત્ર, એકચ્યુઅલી હું અહીંયા આવી એની પહેલા એ વિચારતી હતી કે આપણે હમણાં 6-7 દિવસથી એટલી બધી ગરિષ્ઠ દ્રવ્યાનિયોગની, ઉત્તમમાં ઉત્તમ આપણે કહીએ ને ઉત્કૃષ્ટ નિશ્ચય નહીંની, આપણે નિશ્ચય નહીંનો વિષય, ખરેખર હું કોણ છું, ખરેખર સાધનાનો પ્રયોગ શું છે, પુરુષાર્થનું સ્વરૂપ શું છે, ખરેખર કરવાનું શું છે, ખરેખર કાંઈ કરવાનું જ નથી, ખરેખર એટલું જ કરવાનું છે કે હું પરમાત્મા છું એવો વર્તમાનમાં નિર્ણય કરવાનો છે, એના સિવાય બીજું કાંઈ કરવાનું નથી, સમ્યક દર્શન એ થવાવાળી વ્યવસ્થા છે, એ કરવાવાળી વ્યવસ્થા નથી, એટલે એમાં પણ કંઈ કરવાનું નથી, પર્યાયમાં કંઈ કરવાનું નથી, પરદ્રવ્યમાં તું કંઈ કરી શકતો નથી, સ્વદ્રવ્યમાં કરવાની ગુંજાઇશ નથી, તો હવે બોલો શું કરવું છે? તમે કહેશો હવે તમે તત્વાર સૂત્ર લઈને બેસો અને અમે અહીંયા દ્રષ્ટિના નિધાન જેવા ઉત્તમ અને ઉત્કૃષ્ટ બોલો સાંભળ્યા, તો એનું અંદરમાં અમે કોમ્બિનેશન કેવી રીતના લાવીએ? બધું આવશે, ખ્યાલ આવે છે? જેમ જેમ વિષય આગળ આવશે એમ એમ આપણને વસ્તુ સ્વરૂપની ઘણી બધી આપણી જ્ઞાનમાં શુદ્ધતા, વિશુદ્ધતા અને ક્લેરિટી થશે. ચલો આપણે આવી જઈએ. લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આ સ્લાઇડ છોડી હતી, નયોનું સ્વરૂપ. બે પ્રકારના નહીં, નહીં સૌથી પહેલા આમાં આપણે ત્રણ વાર શીખવાની છે, જલ્દી ત્રણ વાર. પહેલી વાત, નહીં કોને કહેવાય? નહીં કોને કહેવાય? સૌથી પહેલા તો નહીં એ જ્ઞાનની પર્યાય છે, સાંભળજો ધ્યાનથી, આ બહુ બેસિક છે. નહીં એ જ્ઞાનની પર્યાય છે. એકદમ ઇઝી લેંગ્વેજમાં વાત કરીએ તો કોઈ પણ પદાર્થને જોવાનો દ્રષ્ટિકોણ એ નહીં છે, એંગલ. સમજાય છે? કોઈ પણ પદાર્થને જોવાનો એંગલ, જોવાનું દ્રષ્ટિકોણ, એ પદાર્થને આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે, કયા એંગલથી જોઈએ છે, કેવી રીતે જોઈએ છે, જેવી રીતના એક વ્યક્તિ છે, માં છે, બેન છે, સમજાય છે, વહુ છે, સાસુ છે, બધા 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 એમાં ધર્મ ગુણ છે, પરંતુ જયારે એને આપણે માં તરીકે જોઈએ છે તો આખી વ્યક્તિ આપણને કેવી દેખાશે? પોઈન્ટ ખ્યાલ, બોલો, થાકી ગયા છો, જલ્દી બોલો. આખી વ્યક્તિ કેવી દેખાશે? તો કે માં રૂપે દેખાશે. સમજાય છે? બાળકને આખી વ્યક્તિ માં રૂપે દેખાશે, કારણ કે બાળક એ વ્યક્તિને માના એંગલથી જોવે છે. હવે એ સમયમાં બીજા ધર્મ છે કે નહીં, એક સમયે દીકરી છે કે નહીં, એક સમયે કોઈની બેન છે કે નહીં, કોઈની વહુ છે કે નહીં, કોઈની સાસુ છે કે નહીં, અરે છે, પરંતુ હમણાં વર્તમાનમાં બાળક એ અપેક્ષાથી જોવે છે વ્યક્તિને, તો એ અપેક્ષાથી વ્યક્તિને આખી માં દેખાશે, માતા દેખાશે, એને એમાં માતૃત્વ દેખાશે. સમજાય છે? તો એવી રીતના નહીં એ શું છે કે જ્ઞાનનો અંશ છે. આ જે જોવાની પદ્ધતિ છે એ શેમાં છે? તો કે જ્ઞાનમાં છે. મુખ્ય ગૌણની જે કળા છે, સ્વરૂપ છે, એ જ્ઞાનનું સ્વરૂપ છે. હેગે ઉપાધેયનો નિર્ણય જ્ઞાન કરે છે. એટલે નહીં પણ કેમાં લાગુ પડે? જ્ઞાનમાં લાગુ પડે. કોને લાગુ પડે નહીં? તો કે મિથ્યા દ્રષ્ટિને નહીં હોય નહીં, કારણ કે મિથ્યા દ્રષ્ટિને ન સ્વને અને ન પરને, કોઈને જોવાનો એંગલ મિથ્યા દ્રષ્ટિ પાસે સાચો છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિ પાસે સ્વ પર છ દ્રવ્ય સાત તત્વની વાતો કરે છે, વિકલ્પ કરે છે, ધારણામાં આવી જાય છે, પરંતુ વસ્તુને જોવાનો સાચો એંગલ એટલે કે સાચી દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પાસે છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ ના જ્ઞાનમાં નહીં લાગુ પડે છે. અને કેવડી ભગવાનને નહીંની જરૂર નથી, કારણ કે કેવડી ભગવાન લોકાલોકને એક સાથે જાણે છે. બરાબર. તો હવે આ જે નહીં છે એ નહીં અનેક પ્રકારના છે, નહીંના અનંત ભેદ છે. અનંત ભેદમાં ન જતા આપણે અહીંયા મુખ્યતઃ બે નયોના ભેદની ચર્ચા કરીએ છીએ કે જેના આધારે આખા ગ્રંથમાં આપણે ચર્ચા કરવાના છે. ધીસ ઇઝ વેરી બેસિક, વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈને પણ આમાં ન સમજાય તો હાથ ઉપર કરજો. સૌથી પહેલો નહીંનો ભેદ છે દ્રવ્યાર્થિક નહીં, અને બીજો ભેદ છે પર્યાયાર્થિક નહીં. બરાબર. હવે જેની બાજુમાં જ બોક્સમાં લખ્યું છે દ્રવ્યાર્થિક નહીં એટલે શું કે દ્રવ્ય મુખ્ય અને પર્યાય ગૌણ. તો દ્રવ્યાર્થિક નહીં થી જોવાવાળી જ્ઞાનની પર્યાયને વસ્તુ કેવી દેખાશે? દ્રવ્ય રૂપે દેખાશે. કેવી દેખાશે? જલ્દી બોલો, કેવી દેખાશે? તો કે દ્રવ્ય રૂપે દેખાશે. બરાબર. અને પર્યાયાર્થિક નહીંના એંગલથી જોતા આખી વસ્તુ કેવી દેખાશે? તો કે પર્યાય રૂપ દેખાશે, બદલતી દેખાશે. એક એંગલથી વસ્તુ કેવી દેખાશે? તકેલી, તકતી. અને એક એંગલથી વસ્તુ કેવી દેખાશે? તો કે બદલતી દેખાશે. બરાબર છે. તો આ પ્રમાણે નહીંના બે ભેદ થયા. કયા બે ભેદ થયા? દ્રવ્યાર્થિક નહીં અને ખરા અર્થમાં દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં કોને લાગુ પડે? સમજાય છે? સાધક જીવને. કેમ? કેમ? કારણ કે સાધક જીવના જ્ઞાનમાં દ્રવ્યનો અને પર્યાયનો બેવનો અનુભવ થઈ ગયો છે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે અને પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિનું વેદન એટલે કે દ્રવ્ય દ્રષ્ટિના આશ્રયથી પ્રગટ થતો જે આનંદ છે એ આનંદની પ્રાપ્તિ સાધક જીવને થઈ છે. દ્રવ્યની દ્રષ્ટિ સાધક જીવને થઈ છે, સમ્યક દ્રષ્ટિ જીવને થઈ છે. સાચા અર્થમાં પોતાના સ્વરૂપને સાધક જીવ ઓળખે છે, સાધક જીવ એનો સાચો આશ્રય લેશે. ખાલી વાતો નહીં, વિકલ્પ નહીં, પરંતુ બધેથી ઉપયોગ હટાવીને પોતાના આત્માનું અવલંબન સાધક જીવ કરે છે. સાધક જીવને આત્માનો નિર્ણય છે. સાધક જીવ માને છે કે હું વર્તમાનમાં પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, હું શુદ્ધ છું, હું અનાદિ અનંત છું, હું સિદ્ધ સમાન છું. એવી માન્યતા કોની થઈ છે? સાધકની થઈ છે. ખ્યાલ આવે છે? એટલે આપણે લેવલમાં આપણે હમણાં શું કરીએ છીએ કે એવા અનુભવ માટેના પ્રયત્ન માટે વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ, પણ આપણને નથી દ્રવ્યાર્થિક નહીં, નથી પર્યાયાર્થિક નહીં, આપણને નહીં લાગુ જ ન પડે. કારણ કે જ્યાં સુધી અનુભવ નથી થતો, જ્યાં સુધી પર્યાયમાં હું પરમાત્મા છું એવો નિર્ણય નથી થતો, ત્યાં સુધી નહીંનો જન્મ થાય. સમજાયું બધાને? કઠિન નથી પડતું ને? અરે બોલો. ચલો નેક્સ્ટ સ્લાઇડ જો. હવે આ બે સ્લાઇડ છે શાસ્ત્ર કે કથન પદ્ધતિ સંબંધી, ત્રણ સ્લાઇડ છે. પહેલી આપણે જોઈ નહીં સંબંધી ભેદ પ્રભેદ જે આપણે જોયા, અને એના પછી શાસ્ત્ર મેં કથન પદ્ધતિ જે આ પ્રસ્તાવનામાંથી લીધા છે પોઈન્ટ. આપણે પોઈન્ટ વાંચીએ અને એક એકની ચર્ચા કરીએ. બહુ સરસ છે આ બે સ્લાઇડ જો. પછી વિષય આખો ઇઝી છે, એના પછી બધું જ વ્યવસ્થિત આપણે ધીરે ધીરે સમજશું. જો શાસ્ત્ર મેં કથન પદ્ધતિ પહેલો પોઈન્ટ છે. ઇસ શાસ્ત્ર મેં પર્યાયાર્થિક નહીં કી મુખ્યતા સે વસ્તુ સ્વરૂપ કા કથન હૈ. શું કીધું? આ ગ્રંથમાં, સ્પેશિયલી આ ગ્રંથમાં સાંભળજો ધ્યાનથી, પર્યાયાર્થિક નહીં ની મુખ્યતાથી વસ્તુ સ્વરૂપનું કથન છે, વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. પરંતુ આજે ઘણી સરસ વાત આવી કે જ્યારે પણ એ પર્યાયની વાત આવે કે ભેદની વાત આવે, સમજાય છે, જયારે પણ ગુણ ભેદની વાત આવે, પર્યાયની વાત આવે, ત્યારે શું કરી દેવું? તો કે અંદરમાં આપણા જ્ઞાનમાં બરાબર નિર્ણય કરી લેવો કે આ હું નથી. કન્વર્ઝન. આપણે જેવી રીતના યુએસ જઈએ કે કોઈ આઉટ ઓફ ઇન્ડિયાની કોઈ પણ કન્ટ્રીમાં જઈએ, સમજાય છે, કોઈ પણ બીજી કન્ટ્રીમાં જઈએ, એક્ઝામ્પલથી વાતને સમજો, તો શું કરીએ? અગર કોઈ શોપમાં આપણે જઈએ અને $2 વસ્તુ લીધી, કેટલાની લીધી? અરે બોલો, તમે નહીં બોલો તો મજા નહીં આવે. અરે આ પાઠશાળા છે, આમાં તો બધાએ બોલવાનું છે, સમજાય છે. $2 વસ્તુ લીધી, શોપિંગ કરવા જાઓ ને તો $2. બોલો, શોપિંગ ના અનુભવી જીવો ને, $2 વસ્તુ લીધી. હવે એ વસ્તુ તમે લીધી $2, તમને એમાં પ્રાઇસ ટેગ દેખાયો $2, $2 દેખાયો, પરંતુ એક ટાઈમે ઓન ધ સ્પોટ તમારા અંદરમાં કન્વર્ઝન શું થઈ ગયું? જો આવું બધું અમને પૂછો ને તો અમને એકદમ સમજાય. કન્વર્ઝન શું થયું? $1 ઇઝ 70 રૂપીઝ 80 રૂપીઝ જેટલા તમારા વધી ગયા હશે. સમજાય છે? ઘણા ના એનાથી બીપી પણ બધા વધી ગયા હશે. જે થયું હશે થયું હશે. સમજાય છે? તો અહીંયા કે છે કે $1 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપીઝ, તો $2 ઇઝ ઇક્વલ ટુ, બોલો બરાબર. તો આ વસ્તુ કેટલાની પડી? હા, લેવા જઈએ છીએ બરાબર, કોઈને ગિફ્ટ આપવા માટે ચાલશે બરાબર છે ને. તો શું કરી લઈએ છે? કન્વર્ઝન કરી લઈએ, કન્વર્ઝન કરી લઈએ. એવી રીતના અહીંયા કહે છે કે આ ગ્રંથમાં વાત તો ચાલશે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી. વાત ચાલશે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી વાત ચાલશે, એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય એવો છે ભગવાન આત્મા છે એની વાત આવશે જ નહીં એમ નથી. વાત તો આવશે પરંતુ ચર્ચા થશે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી. પરંતુ એક સમયે આપણા જલ્દી આ કરા આવડી ગઈ ને તો આ ગ્રંથ વાંચવાની મજા આવશે. એમ જ લાગશે કે સમય સારી ને મોક્ષ શાસ્ત્રનો શું અદભુત સુમેળ ગુરુદેવશ્રી આપણને સમજાયો છે. આજે જ ગુરુદેવશ્રીના પ્રવચનમાં તત્વાર સૂત્ર ને ગુરુદેવશ્રી યાદ કર્યું. તત્વાર સૂત્ર નો બીજો અધ્યાય એનું પહેલું સૂત્ર આવશે હમણાં સ્લાઇડમાં પણ. પાંચ ભાવની ચર્ચા કરી કે નહીં બોલો? ગુરુદેવશ્રી ભેદની ચર્ચા કરે છે કે નહીં બોલો? પણ ભેદની ચર્ચા કરતા રે આચાર્ય દેવ કરે છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં ભેદ અભેદાત્મક આખી વસ્તુનું નિરૂપણ એક સાથે આવ્યું છે. પરંતુ ભેદની ચર્ચા કરવાના સમય ગુરુદેવશ્રી નો આપણા ઉપર એટલે અનંત ઉપકાર છે કે ભેદની ચર્ચા ચાલતી હોય, પર્યાયની ચર્ચા ચાલતી હોય, પર્યાયાર્થિક નયની ચર્ચા ચાલતી હોય, એના વિષયની ચર્ચા ચાલતી હોય, એ સમયે એ પર્યાયાર્થિક નયના વિષયને ગૌણ કરીને અંદરમાં દ્રવ્યાર્થિક નયનો વિષય જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એને કેવી રીતના આપણે અંદરમાં મુખ્ય કરીને એના મહિમામાં રહેવું એ કળા આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ શીખડાવી છે એટલે આપણા ઉપર એમનો અનંત ઉપકાર. ચલો, થયું બરાબર? સમજાયો? સમજાય છે ને? ચલો, એ શાસ્ત્ર મેં પર્યાયાર્થિક નહીં કી મુખ્યતા સે વસ્તુ સ્વરૂપ કા કથન હૈ. અર્થાત હવે જો એક સેન્ટન્સ જો, એક દ્રવ્ય કા દૂસરે દ્રવ્ય કે સાથ સંબંધ ભી બતાયા હૈ, સંબંધ બતાયા હૈ, સંબંધ કહા ગયા હૈ, પરંતુ વાસ્તવ મેં દેખા જાય તો એક દ્રવ્ય કા દૂસરે દ્રવ્ય કે સાથ કોઈ ભી પ્રકાર કા સંબંધ નહીં હૈ. એ વાત લઈને આ શાસ્ત્ર ભણવાનું. કેસે સંબંધ જોજો, કેવા પ્રકારના સંબંધ આવશે આખો આપણે શાસ્ત્ર વાંચશું સમજશું તો આપણને ખ્યાલમાં આવશે. વ માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ હે, કરતા કર્મ લખી દેજો બ્રેકેટમાં, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કે કર્મ અહીંયા જીવે પ્રણામ કર્યા ને કર્મ બંધાયા, પ્રણામ કર્યા ને કર્મનો આશ્રમ થયો, આવા કર્મના ઉદયમાં જીવને આવું ફળ મળ્યું, આવી ગતિ મળી, આવી ઇન્દ્રી મળી, આવું કુળ મળ્યું, આવી જાતિ મળી, અહીંયા ગયો ત્યાં ગયો રખડ્યો, બધી વાત આવશે. હવે દ્રવ્યાર્થિક નયના વિષયને પૂછો તો કેટલું રખડ્યો? શુદ્ધાત્મા કેટલું રખડ્યો? પરમાત્મા કેટલું રખડ્યો? પરમાત્મા કઈ ગતિમાં ગયો? પરમાત્માને કેટલી ઇન્દ્રિયા? આત્માને, શુદ્ધાત્માને, કારણ પરમાત્માને કેટલી ઇન્દ્રિયા? નહીં બોલો કે બોલશો કે વિચારો છો? બોલો જલ્દી. અને હમણાં આપણે કેટલી ઇન્દ્રિય વાળા જીવ છે? એટલું બધું આ કન્ફ્યુઝન છે. ઘડીકમાં કહો અતિન્દ્રિય મહાપદાર્થ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય નિર્વિકલ્પ વસ્તુ, નિર્વિકલ્પ પર્યાય દ્વારા અનુભવાય. વિકલ્પ નો ત્યાં સ્થાન નથી, વિકલ્પ ને ત્યાં ઉભો નહીં રાખતો, કારણ કે વિકલ્પ ની ત્યાં સત્તા નથી. અને એક બાજુ શું કેસે કે ભાઈ તું ઇન્દ્રિય વાળો છે, ભાઈ જો તું ભૂલ કરે છે, જો તું રખડે છે, જો તારી ભૂલે તું રખડે છે, જો કોઈ પર તને રખડાવતું નથી, તો એ પ્રકારે અહીંયા સંબંધ બતાવવામાં આવશે. પરંતુ ખરેખર તો એ કેવો સંબંધ છે? જોશથી નહીં બોલો તો હું આગળ નહીં વધું. જલ્દી બોલો. કરતા કર્મ સંબંધ, ભિન્ન દ્રવ્યો મેં કરતા, આવી ગયું, ભિન્ન દ્રવ્યો મેં કરતા કર્મ સંબંધ કિંચિત માત્ર ભી નહીં હો સકતા. બે ભિન્ન દ્રવ્યની વચ્ચે કરતા કર્મ સંબંધ નથી. બોલો આ દ્રવ્ય નિયોગની વાત છે કે નહીં? કહો. બે દ્રવ્યની સ્વતંત્રતા, બે દ્રવ્યની વચ્ચે અત્યંત ભાવ, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે સ્પર્શે નહીં અને બાંધે નહીં, દુઃખી ના કરે ને સુખી પણ ન કરે, એ વાત આપણા હૃદયમાં, આપણી પ્રણતિમાં, આપણે શ્વાસે શ્વાસે એ વાતને બેસાડીને આગળ વધવાનું છે. પછી કોઈ પણ કથન આવી જાય આત્માથી જીવ મુંજાશે નહીં, કોઈ પણ વ્યવહાર લઈ નું કથન આવશે મુંજાશે નહીં. એનું જ્ઞાન, એ વ્યવહાર લઈ ના કથન એના વિષયને ગોળ કરતું એવી તીક્ષ્ણ ધારાથી એ શુદ્ધ નહીં નો વિષય ગ્રહણ કરી લેશે. સીએસ થઈ ગયા, સમજાય છે? ચલો આગળ. ભિન્ન દ્રવ્યો મેં કરતા કર્મ સંબંધ કિંચિત માત્ર ભી નહીં હો સકતા. જહાં કાર્ય ઓર ઉનકે નિમિત્ત કા જ્ઞાન કરાના હો, કાર્ય ઓર ઉનકે નિમિત્ત, કાર્ય અને ઉનકે નિમિત્ત કા જ્ઞાન કરાના હો, વહાં નિમિત્ત કી મુખ્યતા સે કથન કરને મે આતા હૈ. નિમિત્ત કી મુખ્યતા સે કથન હોતા હૈ, નિમિત્ત સે કાર્ય નહીં હોતા. લખી લો આ સૂત્ર છે, આ સૂત્ર છે. નિમિત્ત કી મુખ્યતા સે, અંકિતાબેન, નિમિત્ત કી મુખ્યતા સે કથન હોતા હૈ, કાર્ય નહીં હોતા. સમજાય છે? ઘરો કોને બનાવ્યો? નહી, કોણ બોલ્યું? કુંભાર. નહીં એટલે બોલ્યા તો વાંધો નથી, સમજાય છે? આ તો આમ બોલીએ તો એ મરીએ, આમ બોલીએ તો એ મરીએ, ન બોલીએ તો એ વડો, બોલીએ તો એ કોણ બોલ્યું? અરે બરાબર છે, બોલ. સમજાય છે? બોલવું કે ન બોલું? અરે બોલો, બિંદાસ બોલો કે તમે એમ કહો કે કુમારે ઘડો બનાવ્યો, આ કથન સત્ય છે કે અસત્ય છે? કુમારે ઘડો બનાવ્યો, આ કથન સત્ય છે કે અસત્ય છે? જલ્દી બોલો. સત્ય છે એટલે કુમારે ઘડો બનાવ્યો, અસત્ય છે એટલે કુમારે ઘડો નથી બનાવ્યો. બોલો જલ્દી, શું બોલીએ? અમે વિચારીએ છીએ, ઉભારો, અમને જરા અનેકાંત લગાડવા દો, કારણ કે અમે અનેકાંત શીખ્યા છે કે 100 એ 100% ઘડો બન્યો ત્યારે કુમારની હાજરી હતી, પણ 100 એ 100% કુમારે ઘડો બનાવ્યો નથી, અને 100 એ 100% ઘડો માટી બન્યો છે, એટલે 100 એ 100% ઘડાનું ઉપાદાન માટી, પરંતુ જયારે કાર્ય થયું ત્યારે સામે કુમાર અવશ્ય, કુમાર હોય કે ડોક્ટર હોય, કોઈ પણ નિમિત્ત આ કરતા છે તો કોઈને પણ લાવીને ઉભા રાખી દો. સીએ ને લાવીને, એન્જિનિયર ને લાવીને, ઇન્જિનિયર ને મસ્ત ઘડો બનાવશે, ઇન્જિનિયર સ્ટાઇલિશ ઘડો બનાવશે, અરે ભાઈ કુંભાર જ હશે. કુંભાર અનુકૂળ, નિમિત્ત હંમેશા અનુકૂળ અને ઉપાદાન હંમેશા અનુરૂપ હોય. નિમિત્ત કેવા હોય? હંમેશા કાર્ય થાય ત્યારે અનુકૂળ, અને ઉપાદાન એ કાર્યમાં અનુરૂપ, એ રૂપે માટી ગળા રૂપે પરમી ગઈ, એટલે ખરેખર વાસ્તવિક એ ગળાનું ઉપાદાન કાર્ય માટી, ઉપાદાન કારણ માટી છે. સમજાયું? બરાબર. એ શાસ્ત્ર મેં ભી નિમિત્ત કી મુખ્યતા સે બહોત કથન આયેંગે. 17 નંબરની સ્લાઇડ ઉપર આવો. ચલો જલ્દી જલ્દી, 17 નંબરની સ્લાઇડમાં આ કથન પદ્ધતિ, શાસ્ત્ર કે કથન પદ્ધતિની લાસ્ટ અને ત્રીજી સ્લાઇડ છે. બહુ જ સરસ આપણે પ્રસ્તાવમાંથી, આખો પ્રસ્તાવનામાંથી આ વિષય લીધો છે. હવે એને દ્રષ્ટાંતથી સમજાવે છે કે શું આ સમજાયું નહીં, તો સમજો જો અહીંયા કેટલું સરસ કે છે. સાધક દશાથી ભૂમિકા અનુસાર બધી સ્લાઇડ તમને મળવાની છે, એટલે પ્લીઝ નહીં લખો, આ બધું તમને હમણાં ફોનમાં આવી જશે સ્વાધ્યાય પછી. સમજાય છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખવા હોય તો લખજો, પણ વર્ડ ટુ વર્ડ લખવાની બેસતા, કારણ કે નેક્સ્ટ ટાઈમ રિપીટ કરે તો પાછા લખશો. સમજાય છે? ઓલવેઝ નથી લખવાનું, બધું તમારી પાસે આવી જશે. જો હવે સાંભળો, સાધક દશા કી ભૂમિકા અનુસાર, કોની દશા? સાધક દશાની ભૂમિકા લીધી. રાગ ઓર નિમિત્ત નૈમિત્તિક પને કા સુશે સુમેલ હોતા હૈ, ઉસસે વિરુદ્ધ નહીં હોતા, ઇસ તથ્ય કા જ્ઞાન કરાને કો વ્યવહાર નહીં ઓર ઉસકે વિષય કા કથન હોતા હૈ. કોનું કથન થાય છે? વ્યવહાર નહીં ની મુખ્યતા છે. કોની દશામાં? સાધક દશા. ક્યારે? કે જયારે સાધક જીવ પોતાના આત્મામાં લીન હોય ત્યારે તો કોઈ વ્યવહાર રાગની વાત જ ન હોય. કેમ? કારણ કે પ્રણતિ આત્મામાં ડૂબેલી છે. પણ પ્રણતિ જયારે આત્મામાંથી, સાંભળજો ધ્યાનથી, પ્રણતિ જયારે આત્મામાંથી બહાર આવે છે, તો આપણે ત્રણ સાધક જીવ લઈએ. પ્રણતિ આત્મામાંથી જયારે બહાર આવે, કમજોરીવશ બહાર આવે, પુરુષાર્થની નબળાઈવશ આત્મામાંથી એ પ્રણતિ બહાર આવે, અંદર ઠરી ન શકે, ભાવના તો એ છે કે ઠરી જાય અંદર, ભાવના તો એ છે કે પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય, ભાવના તો એ છે કે પરિપૂર્ણ દશા અને નિર્વાણની પ્રાપ્તિ કરી લે, પરંતુ એ પ્રણતિની સ્વતંત્રતા જ બતાવે છે કે પ્રણતિ પોતાની મેળે બહાર સ્વતંત્ર રૂપે આવે. હવે જયારે પ્રણતિ બહાર આવે, આવી ઉપયોગ આત્મામાં ન ટક્યો ત્યારે ચતુર્થ ગુણસ્થાન વાળા જીવ લો, પંચમ ગુણસ્થાન વાળા જીવ લો અને મુનિરાજ, આ ત્રણ સાધક જીવ લો. સાધક જીવ છે ને ત્રણ, તો ત્રણ સાધક જીવને અગર આપણે લઈએ તો ત્રણેય સાધક જીવની ભૂમિકા અનુસાર એમના ગુણસ્થાન પ્રમાણ જ રાગની ઉત્પત્તિ થશે. એ ગુણસ્થાન અને ભૂમિકાને ઓળંગીને રાગની ઉત્પત્તિ નહીં થાય એમ બતાવે છે. કેવો એવો જ નૈમિત્તિક સંબંધ, એ ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ છે તો એની ભૂમિકામાં એની યોગ્યતા પ્રમાણ આવતા એ ઔદયિક ભાવ દેખાશે અને એ પ્રકારે જળની ક્રિયા દેખાય. જે રીતે આપણે હમણાં વાત કરી કે નહીં કે એક એક જૈન હોય, જૈન કુળમાં જન્મ્યો હોય તો એને ત્રણ આવશ્યક, તો એની ભૂમિકામાં સહજપણે એની પ્રણતિમાં એ ત્રણ પ્રકારના જે મુખ્ય આવશ્યક છે એ તો હોય જ. તો એવી રીતના અહીંયા વાત કરે છે કે રાગ અને નિમિત્ત નૈમિત્તિક નો કેવો છે અદભુત સુમેળ છે. કે પંચમ ગુણસ્થાન વાળા જીવને 96,000 રાની સાથે લગ્ન કરવાનો ભાવ નહીં આવે અને મુનિરાજને 11 પ્રતિમાનો વિકલ્પ નહીં આવે. એમને એમની ભૂમિકામાં 28 ઉપયોગ બહાર આવ્યો તો 28 મૂળ ગુણ પાલન કરવાનો ભાવ આવશે, શાસ્ત્ર લખવાનો ભાવ આવશે. તો એ પ્રકારે એ વ્યવહારનું કથન નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને વિતરાગતા સાથેનો જે રાગ ભાવ છે એ રાગ ભાવની ધારા એ પ્રમાણે દેખાશે. બરાબર. હવે જો આગળ વ્યવહાર નહીં કે પ્રતિપાદક સૂત્રો કી ટીકા મેં इस कथन के भावों को स्पष्ट किया है और निश्चय नहीं का स्वरूप समझाया गया. आवा जे बदा कथन छे ए आजे टीका मा आवशे, आ बदा व्यवहार नही ना कथनो एनु रहस्य एनु मर्म ने एमाथी निश्चय नही नो विषय केवी रीतना काढ़वो तारवो ग्रहण करवो अने एनो आश्रय लेवो एनु आखु स्वरूप એટલે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં ના વિષયોનું અદભુત સ્વરૂપ આ ગ્રંથમાં આપણને સમજવા મળશે. ટીકા કે અભ્યાસ સે ધર્મ જિજ્ઞાસુઓ કો સત્ય સ્વરૂપ સમજને મે સુગમતા હોગી. બરાબર. તો સત સ્વરૂપ એ સમજવામાં અત્યંત સુગમતા આ ટીકાના અભ્યાસથી થશે. કારણ કે રામજી બાપુજીની આ ટીકા અદભુત છે, બહુ સરસ એમાં અધ્યાત્મનો સુમેળ સાથે વ્યવહાર નહીંના વિષયને સમજાયું છે એટલે આપણે એને આધાર લીધો છે. હવે જો બહુ સરસ સ્લાઇડ છે આના પછીની વિશેષ પરિચય, એમાં શાસ્ત્ર કી ટીકા કે આધારભૂત શાસ્ત્ર. હજી કહું છું આ ભૂમિકા બાંધતા આ બધા ક્લાસ છે. મૂળ વિષય જયારે ચાલુ થશે પછી આપણે એના ફ્લોમાં આખા આગળ વધશું. રામજી બાપુજી આ ટીકા જયારે લખી તો એમને કેટલા શાસ્ત્રોનો આધાર લીધો, મહિમા આવી જોઈએ ખરેખર આપણને. આપણને એમ થવું જોઈએ કે કેવા જીવો ગુરુદેવજીની સામે થઈ ગયા. ગુરુદેવજીને કેટલી કેટલું બહુમાન હતું, રામજી બહુમાન હતું કે નહીં રામજી બાપુજી માટે કેટલું બહુમાન હતું. બરાબર છે. તો જો કેટલા શાસ્ત્રોને આધાર લઈને, શાસ્ત્રોનો આધાર લઈને રામજી બાપુજીએ આ ટીકા લખી છે. એ શાસ્ત્રોના નામ આપ્યા છે શ્રી સર્વાર્થ સિદ્ધિ. આ કોણ આના રચયિતા છે એ આગળ આપણે સ્લાઇડમાં જોઈ લીધું છે, એ તમે એમાં જોજો. શ્રી સર્વાર્થ સિદ્ધિ, શ્રી તત્વાર્થ રાજવાર્ષિક, એટલે આ બધા ગ્રંથોનો રામજી બાપુજીએ સ્વાધ્યાય કર્યો છે અને એ આધાર બનાવીને આ ટીકા લખી છે. સર્વાર્થ સિદ્ધિ, તત્વાર્થ રાજવાર્ષિક, તત્વાર્થ શ્લોકવાર્ષિક, અર્થ પ્રકાશિકા, સમય સારજી, પ્રવચન સારજી, પંચાસ્તિકાય સંગ્રહ, શ્રી નિયમસાર, શ્રી ધવલા શાસ્ત્ર, મોક્ષમાર્ગ, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક આદિ અન્ય સતશાસ્ત્રનો આધાર લઈને. કારણ કે જયારે ટીકા વાંચશું ત્યારે સમજાશે કે કેટલા બધા રેફરન્સીસ એમને એક સૂત્ર સંબંધી આપ્યા છે, કોટેશન આપ્યા છે, ગાથાઓ કોટ કરી છે, ટીકાઓના શબ્દો કોટ કર્યા છે. તો એ પ્રમાણે આ બધા ગ્રંથોનો આધાર લઈને રામજી બાપુજી આપણા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે અને આટલી સરળ ટીકા તત્વા સૂત્ર સંબંધી લખી છે. હવે ચલો આગળ આપણે વધીએ. 19 નંબરની સ્લાઇડમાં આપણે જોઈએ એક બહુ સરળ વિષય છે, પૂજ્ય ગુરુદેવજી કા માર્ગદર્શન. હવે રામજી બાપુજી અને ગુરુદેવજીની વાત છે. જોવામાં પરમ પૂજ્ય સત્પુરુષ અધ્યાત્મ યોગી પરમ સત્ય જૈન ધર્મ કે મર્મજ્ઞ એવમ અદ્વિતીય ઉપદેશક શ્રી કાનજી સ્વામી કી પ્રેરણા સે હી યહ ટીકા બની હૈ એમ રામજી બાપુજી ફરમાવે છે પ્રસ્તાવનામાં. ઉન્હોને સ્વયં, હવે જો આ બહુ સરસ છે, ઉન્હોને સ્વયં ઇસ શાસ્ત્ર કો પઢકર એક એક શબ્દ ગુરુદેવશ્રીએ વાંચ્યો છે. પ્રૂફ રીડિંગ કર્યું છે એનું, ગંભીરતાથી એનો અભ્યાસ અને એનો સ્વાધ્યાય કર્યો છે. ઉન્હોને સ્વયં એ શાસ્ત્ર કો પઢકર ઇસમે યથોચિત માર્ગદર્શન એવં સૂચન દિયા હૈ. જો શાસ્ત્ર મે સંપૂર્ણ રૂપ સે સમાહિત કરકે ઇસ ટીકા કા પ્રકાશન હુઆ હૈ. ઇસ તરહ યહ ટીકા સંપૂર્ણતઃ ઉનકે આશીષ કા હી ફલ હૈ. કેટલું સરસ લખ્યું છે. ઉપકારીનો ઉપકાર કોઈ ભૂલી ન શકે કે ગુરુદેવ શ્રીનો અત્યંત અનંત ઉપકાર છે કે આ ટીકા લખવા માટે રામજી બાપુજી પોતે કહે છે કે હું સક્ષમ થયો છું અને એમને આ ટીકાનો ગહન અભ્યાસ કર્યો છે. હવે એની આગળની સ્લાઇડ જો, 20 નંબરની સ્લાઇડ જો. આપણે 12:15 સુધી લેવાનું છે કે 11:30? 12:15. ઓકે, જો આપણે 20 નંબરની સ્લાઇડ જોઈએ. જો હવે સરળ છે બધો વિષય. આગળ જે પ્રસ્તાવનાના બિંદુઓ છે ને એમાંથી નેક્સ્ટ પોઈન્ટ છે મુમુક્ષુ વાચકો કો સૂચના. સમજાય છે ને? મુમુક્ષુ એટલે કોને કોને સૂચના છે આ? અરે બોલો, મુમુક્ષુઓ ને હે, આપણને આ સૂચના છે. જો કેવી સૂચના આપે છે આપણને, ધર શાસ્ત્ર કા અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન કેવી રીતના કરવું, આ 3 વાત યાદ રાખવી. ધર્મ બુદ્ધિ સે કરના, કેવી રીતના કરવું? ધર્મ બુદ્ધિ સે, કોઈ બીજા અભિપ્રાયથી નહીં, પરંતુ મારે મારી પ્રણતિમાં મારા પરમાત્મ તત્વના દર્શન કરવા, એ રૂપે મારે પ્રણમવું છે, એ રૂપે મારે અનુભવવું છે, એ તત્વમાં મારે ડૂબી જવું છે, એ તત્વનો મારે અનુભવ કરવો છે, એની શ્રદ્ધા પ્રતીતિ કરવી, એવા ભાવથી એટલે ધર્મ બુદ્ધિ સે એ શાસ્ત્ર કા અધ્યયન કરના. નેક્સ્ટ પોઈન્ટ બહુ સરસ છે, શું છે? મધ્યસ્થ ભાવ સે કરના. મધ્યસ્થ ભાવ સે, જે નયનો વિષય અને જે નયનું કથન જે પ્રકારે આવે છે એ પ્રકારે, એ રીતે, એ અપેક્ષાથી એ વાતને બરાબર સમજીને એ વાત કરવી, બરાબર છે? અને પછી સૂક્ષ્મ દ્રષ્ટિ સે કરના, બરાબર. સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે સ્થૂળ નહીં, ઉપર ઉપરથી નહીં, ગહેરાઈથી વાતને સમજીને એમાંથી જેટલું અધ્યાત્મ, જેટલું વૈરાગ્ય અને જેટલી પ્રણામમાં વિશુદ્ધતા પ્રગટ થાય. ત્રણ વાત પ્રગટ થવી જોઈએ આ વાંચન કરવા. કોઈ પણ ગ્રંથનો સ્વાધ્યાય કરો, કોઈ પણ ગ્રંથનો, જલ્દી. અધ્યાત્મ, વૈરાગ્ય અને વિશુદ્ધતા. અધ્યાત્મ એટલે પરમાણુ પરમાણુ ને પર્યાયની સ્વતંત્રતા ભાસવી જોઈએ. વાંચતા હો, સાંભળતા હો ત્યારે એવું અંદરમાં ભાવવાસન બધાને થવું જોઈએ કે ઓહો, ગુરુદેશ્રી આ કણ કણની ને જન જનની સ્વતંત્રતા કીધી. અધ્યાત્મ, વૈરાગ્ય કે આવા સ્વરૂપને ભૂલીને મેં 4 ગતિ 84 લાખ યોનિઓમાં કેટલું પરિભ્રમણ કર્યું છે, પોતા ઉપર દયા આવી જોઈએ અને આ સંસારમાંથી છૂટવાનો અંદરમાં ઉપાય અને પ્રયત્ન ચાલવો જોઈએ. આ આપણા અંતરંગની વાત છે, પ્રણામની વાત છે, અભિપ્રાયની વાત છે, ભાવનાની વાત. ખાલી વાંચી જશું એનાથી કામ થવાનું નથી, બરાબર. તો પહેલો પોઈન્ટ શું આવ્યો? અધ્યાત્મ. સેકન્ડ પોઈન્ટ શું આવ્યો? વૈરાગ્ય. અને એની સાથે આપણી પ્રણતિમાં વિશુદ્ધતા થવી. કાળ કરતા આજે મારા અંદરમાં જે મોહભાવ છે, મોહભાવના મૂળિયા હલવા છે, વિષયોની આસક્તિ ઘટવી જોઈએ, પર પદાર્થ અને સ્વની સ્વતંત્રતા ભાસવી જોઈએ, એક એક સમયની પર્યાયની ક્રમબદ્ધતાનો વિશ્વાસ આવવો જોઈએ, અકર્તા સ્વભાવને જ્ઞાતા સ્વભાવની ઉર્ધ્વતા થવી જોઈએ, અને એમાં આખું આપણું જીવન, આપણી પ્રણતિ, આપણો ઉપયોગ એટલો બધો અંદરમાં જ્ઞાયક સન્મુખ થવો જોઈએ કે કોઈ પણ ઉદયના પ્રસંગો, કોઈ પણ પરિસ્થિતિ, શરીરમાં થતા પરિવર્તનો, પરિવારમાં થતા પરિવર્તનો, સહયોગોમાં થતા પરિવર્તનો, એ બધાની વચ્ચે આપણે આપણા જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ, કારણ પરમાત્માના આશ્રયથી આપણે નિશંક અને નિર્ભય પડે ઉભા રહી શકીએ એવું બળ આપણને આ શાસ્ત્ર બનવાથી મળવું છે. બહુ લાંબુ થઈ ગયું, અરે બોલો, સમજાયું કે નહીં? બરાબર. તો એ રીતે અહીંયા વાત કરી, બરાબર. તો 3 વાત આવી, ધર્મ બુદ્ધિ, મધ્યસ્થ ભાવ અને સૂક્ષ્મ દ્રષ્ટિ. વિષય હજી ચાલુ થશે, જયારે વિષય ચાલુ થશે ત્યારે આખો આપણે એક એક સૂત્રનો અર્થ, એનો મર્મ અને એનું ભાવ લેશું. હવે આગળ જુઓ, 21 નંબરની સ્લાઇડમાં જે બ્લુ અક્ષરથી લખ્યું છે, 21 નંબરની સ્લાઇડમાં, શાસ્ત્ર કે વિષય અધ્યાયો કા વિશેષ સ્વરૂપ. હવે અધ્યાયોનું વિશેષ સ્વરૂપ ચાલુ થાય છે 23 નંબરની સ્લાઇડથી. કઈ સ્લાઇડ થી? 23 નંબર ની સ્લાઇડ થી. 22 નંબર માં જે આપણે વાત લાસ્ટ ટાઈમ લીધી હતી એ છે કે પહેલા આ યાદ રહ્યું કે નહીં, આ વસ્તુ બધાને યાદ રહેવી જોઈએ. ચલો જલ્દી એક વાર રિપીટ કરીએ. 1-4 અધ્યાયમાં કયા તત્વનું વર્ણન છે? 22 નંબર ની સ્લાઇડ બોલો જોશથી. ચલો જલ્દી 22 નંબર ની સ્લાઇડમાં 1-4 અધ્યાય ભૂલતા નહીં, આ આટલું ખાલી યાદ રાખજો. બરાબર છે? તો જીવ તત્વનું વર્ણન, સહજ તત્વનું અદભુત વર્ણન છે આ ગ્રંથમાં. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ તત્વાર્થ શ્રદ્ધાના સમ્યક દર્શનમ. બરાબર છે? તો તત્વની શ્રદ્ધા કરાવે છે, તત્વનું સ્વરૂપ સમજાવે છે. જે તત્વનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ આપણને સમજાવે છે. બરાબર? તો 1-4 અધ્યાયમાં જીવ તત્વનું વર્ણન, જીવ તત્વનું વર્ણન. અર્ધા બોલે છે, અર્ધા નથી બોલતા. અર્ધાને એમ કઈ કેટલી વાર બોલીએ? જલ્દી બોલો, જલ્દી બધાએ બોલવાનું છે. 1-4 માં 5મો આખો અધ્યાય અજીવ તત્વનું વર્ણન કરતો છે. અદભુત છે અધ્યાય પર. બરાબર? તો 5મો આખો અધ્યાય, વેરી ગુડ. પછી 6 અને 7મો બે અધ્યાયમાં આચાર્ય દેવે આશ્રવ તત્વનું વર્ણન કર્યું છે. હવે એનું પણ આપણે ડિટેલ જોશું હમણાં. પછી આગળ 8મા અધ્યાયમાં બંધ તત્વનું, 9મા અધ્યાયમાં સંવર અને નિર્જરા, અને 10મા અધ્યાયમાં સૌથી ઓછા સૂત્ર છે. કેટલા? 9 સૂત્રોના માધ્યમથી મોક્ષ તત્વનું વર્ણન કર્યું છે. 23 નંબરની સ્લાઇડ ઉપર આવી જઈએ. સમજાય છે બધાને? સ્લાઇડ ફોલો થાય છે? હા જી કે ના જી? હવે આપણે એક એક અધ્યાયમાં શેનું વર્ણન છે, જીવનું છે, પણ જીવમાં શું વર્ણન છે ડિટેલ આપણે 10 અધ્યાયનું આજે જોવાનું છે. આઈ થિંક એટલી વારમાં આપણો ટાઈમ પૂરો થઈ જશે. મંગલાચરણ આપણે નેક્સ્ટ ટાઈમથી ચાલુ કરશું. જો શાસ્ત્ર કે વિષય, એમાં અધ્યાયો કા વિશેષ સ્વરૂપ, અધ્યાય પહેલું. હવે અહીંયા આજે હમણાં નેક્સ્ટ 10 મિનિટમાં તમને આખા તત્વાર્થ સૂત્રનો જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ તમને ખ્યાલમાં આવી જશે. પોઈન્ટ સમજાય છે કે આખો ફ્લો શું છે? જો આખા શાસ્ત્રનો ફ્લો આપણા ખ્યાલમાં હોવો જોઈએ. આપણા ખ્યાલમાં હશે, જ્ઞાનમાં હશે, તો આપણને વાંચવાની બહુ મજા આવશે. બરાબર? તો પહેલો અધ્યાય એમાં કેટલા સૂત્ર છે? જેટલું યાદ રહે એટલું યાદ રાખજો, ન રહે તો કઈ વાંધો. 33 સૂત્ર બરાબર પહેલા અધ્યાયમાં છે. 33 સૂત્ર પહેલા અધ્યાયમાં છે. અને એ અધ્યાયમાં હવે અહીંયા પહેલું સૂત્ર શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો પહેલા જ અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, બરાબર, જો અહીંયા લખ્યું છે. ઇસમે પહેલે હિ સૂત્ર મે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તીનો કી એકતા કો મોક્ષ માર્ગ રૂપ સે બતલા કર ફિર નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન કા વિવેચન. ચારિત્રનું નહીં, ચારિત્રનું વિવેચન આગળ આવશે, આગળ આવશે, 9મા અધ્યાયમાં આવશે. સમજાય છે? અહીંયા પહેલા અધ્યાયમાં નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાનની સાથે વ્યવહાર સમ્યક દર્શન ને વ્યવહાર સમ્યક જ્ઞાનની પણ વાત આવશે. પરંતુ મુખ્યતઃ અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચા, કેમ? કારણ કે આપણા પ્રયોજનની સિદ્ધિ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાથી થવાની છે. સુખી થવું છે, વેદનનું બદલવું, એનું નામ ધર્મ છે. તો એ દુઃખમય વેદનમાંથી સુખમય વેદન પ્રગટ થાય, તો એ વેદન બદલાવા માટે સૌથી પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન. અને સમ્યક દર્શન માટેનો જે ઉપાય કીધો એ ઉપાય શું છે? કે તું વર્તમાનમાં પરમાત્મા સ્વરૂપે છો એવો માત્ર માત્ર ને માત્ર નિર્ણય કર. સમ્યક દર્શન પ્રગટ થશે, કરવાનું નથી, થયા વગર નહીં રે. ક્યારે? કે જયારે તું નિર્ણય કરશે અંદરમાં કે હું વર્તમાનમાં સમ્યક દર્શન સ્વરૂપ છું, એ મય છું, એની મૂર્તિ છું, વિતરાગ સ્વરૂપ છું, એવો નિર્ણય કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થશે. તો પહેલો અધ્યાય, જલ્દી પહેલો અધ્યાય, કેટલા સૂત્ર, કેટલા સૂત્ર? વેરી ગુડ. અને એમાં કોનું વર્ણન છે? પહેલા અધ્યાયમાં નિશ્ચય સમ્યક દર્શન અને જ્ઞાન. આ પહેલા અધ્યાયમાં જ્ઞાનનું અદભુત વર્ણન છે. જે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન, સમજાય કે પ્રમાણ જ્ઞાન, નય જ્ઞાન, એમાં સમ્યક જ્ઞાન કેટલા, મિથ્યા જ્ઞાન કયા, આખા જ્ઞાનના પરિણામનો પ્રોસેસ, અદભુત એક એક સૂત્ર આવવાના છે. તો એમ થોડું જ્ઞાન રાખજો અંદરમાં કે પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને જ્ઞાનનું વર્ણન છે. હવે જો બીજા અધ્યાયમાં બીજા અધ્યાયમાં શું કહે છે કે બીજા અધ્યાયમાં પણ જીવ તત્વનું જ વર્ણન છે. પણ જીવ તત્વમાં પહેલા તો કેટલા સૂત્ર છે? બીજા અધ્યાયમાં 53 સૂત્ર છે. કેટલા છે? 53 સૂત્ર. અને એમાં જીવ તત્વનું વર્ણન, અને એમાં મુખ્યતઃ ઘણા બધા સૂત્રમાં જે આજનો આખો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો વિષય હતો એ પાંચ ભાવોનું વર્ણન છે. સમજાય છે? પાંચ ભાવ, ઔપશમિક શાયિકો ભાવો, મિશ્રિત્વ જીવસ્વ સ્વતત્વ મોદયિક પારણામિકો છે. સમજાય છે? તો એ સૂત્ર છે, અને સૂત્રની વ્યાખ્યા અદભુત રીતે ગુરુદેશ અહીંયા આ શાસ્ત્રમાં કરવામાં આવી છે. અને આજે જેમ કીધું ને કે 40 મિનિટ સુધી તો પૂજ્ય ગુરુદેશ્રીએ પાંચ ભાવમાંથી કયા ભાવની ચર્ચા કરી? પારિણામિક, પરમ પારિણામિક ભાવની ચર્ચા કરી. જયારે આપણા વિષય લેશું, એક વાર તો ચાલી ગયો છે, સમજાય છે, પરંતુ પાછો આપણે આખો આ વિષય, ઘણા બધા ઘણું બધું ભૂલી પણ ગયા હશે, કારણ કે ઘણું બધું ચાલતું હોય એટલે, તો આપણે રિવિઝન રૂપે આખો પાંચ ભાવનો અદભુત જે વિષય છે એ આપણે લેશું. અને એના પછી બીજા અધ્યાયમાં જીવનું લક્ષણ, અને એના પછી પાંચ ભાવમાં કયો ભાવ આવ્યો? પારિણામિક ભાવ આવ્યો ને, પછી ઔદૈહિક ભાવ પણ આવ્યો. બરાબર છે? હવે અહીંયા કહે છે કે તારા પારિણામિક ભાવને ભૂલીને, કનેક્શન જો, કનેક્શન કેવી રીતના લેવાનું છે, તારા પારિણામિક ભાવને ભૂલીને ઔદૈહિક ભાવ રૂપે પ્રણમન કરીને ઇન્દ્રિય યોનિ જન્મ શરીર આદિ સાથે તારા કેવા પ્રકારના અનાદિકાળથી સંબંધો થઈ રહ્યા છે, કઈ યોનિમાં ગયો. અરે આ બધો વિષય તો એટલો બધો સરસ છે, થોડોક આપણને અહીંયા નિલેશભાઈએ આપણને રવિવારે સમજાયો પણ હતો બોર્ડ ઉપર, કેટલી યોનિ છે, કેટલી ગતિ છે, ઇન્દ્રિય શરીર એ પ્રકારના બંધન કેવા થાય છે, કેવો જીવ દુઃખી થાય છે, વૈરાગ્ય આવવો જોઈએ કે સ્વરૂપને ભૂલીને એક સમય માત્ર માટે અનાદિકાળથી લઈને આજ સુધી મેં મારા તત્વનું એક સમય માટે અવલંબન ન લીધું, એક સમય માટે મેં એટલું સ્વીકાર્યું ને કે હું પરમાત્મા છું, એવો અસ્વીકાર હોવાના કારણે પ્રણતિમાં કેવા મહા ભયંકર દોષ થયા, અને દોષના ફળમાં કેવી કેવી ઇન્દ્રિય ગતિ યોની જન્મ આદિ મેં ધારણ કર્યા, અને ચાર ગતિ 84 લાખ યોનિઓમાં અનંત પરિવર્તન થયું. કનેક્શન સમજાય છે? આ બધું મળ્યું કેમ? ઇન્દ્રિય ગતિ યોનિ શરીર આદિનો બંધન, કર્મનો બંધન, એનો ઉદય, આ પરિસ્થિતિ, આ પરિભ્રમણ, જન્મ મરણ, પરાવર્તન કેમ મળે છે? કારણ કે પોતાના પારિણામિક ભાવને ભૂલે, પોતાના સ્વરૂપને જેમ છે એમ સ્વીકારતો નથી, જીવ તત્વની શ્રદ્ધા નથી તો એને સાથે સાતની શ્રદ્ધા નથી, એકની શ્રદ્ધા ઊંધી તો સાથે સાતની શ્રદ્ધા ઊંધી, અને એકની શ્રદ્ધા સવડી તો સાથે સાતની શ્રદ્ધા સવડી. કીધું ને કે અગર જીવ પ્રયત્ન કરે તો કેટલા દિવસમાં સમ્યક દર્શન થઈ શકે, અનુભૂતિ થઈ શકે, પોતાના આત્માના દર્શન કેટલા દિવસમાં થઈ શકે? આજથી ચાલુ કરો તો, આજથી ચાલુ કરો તો, બોલો ઉપમાવી, કેટલા દિવસમાં? અરે પ્રભુ, 6 મહિના તો મેક્સિમમ છે ભાઈ. આજે શું કીધું? 6 મહિના તો બહુ મેક્સિમમ સમય છે. અરે આજથી ચાલુ કરો તો શું? આજથી ચાલુ કરો ને હમણાં સ્વીકારો તો, હમણાં હમણાં અહીંયા બેઠા બેઠા જો અમે તત્વા સૂત્ર સામે કે અનુભૂતિ કરીએ, એક વાત કહી દો, પછી અમે અનુભૂતિના પ્રયોગમાં જશું અને તમે અમને પ્રશ્ન પૂછશો તો અમે તમને આન્સર, જલ્દી બોલો, હા નહીં આપતા કઈ વાંધો નહીં, અનુભૂતિ કરતા હો તો, બીજે બધે ઉપયોગ જતો હોય તો આન્સર આપવાનો છે, અનુભૂતિ કરતા હો તો પોતાને હમણાં અહીંયા બેઠા ગુરુદેવશ્રીની સમક્ષ દેવશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં હમણાં અહીંયા બેઠા બેઠા પોતાને પરમાત્મા માનતા હો તો માની લો, અવસર આવ્યો છે, ચૂકતા નહીં. પોઈન્ટ સમજાય છે? અહીંયાથી આપણે પ્રભાવનાની ઘોષણા થઈ હોય તો પહેલા શું મન થાય? પ્રભાવના લઈને બોલો, જલ્દી બોલો, પ્રભાવના લઈને, ચલો જલ્દી કરો, જલ્દી કરો, પ્રભાવના લઈને એવી રીતના અહીંયા કે છે, આ પ્રભાવશાળી પરમાત્માની દ્રષ્ટિ અહીંયાથી ઉભા થતા પહેલા લઈને જવી. સમજાય? આત્મલાભ, કેટલો સરસ શબ્દ આવ્યો, આત્મલાભ. પારિણામિક ભાવ એટલે આત્મલાભ, લાભ જ લાભ છે. તું એક સમય તારા આત્માને જો, તને લાભ જ લાભ છે, લાભ જ લાભ છે, તારી પરિણતિ બદલાઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે, અને તું પોતાને પરમાત્મા માનશે. અને જે પોતાને પરમાત્મા માને છે એની કોની ચિંતા, એને કોની અપેક્ષા? અને કહી દીધું ને, એને પર્યાયની, એને મોક્ષની, એને એક સમયની નિર્મલ પર્યાયની પણ દરકાર નથી. જેને એની દરકાર નથી એને એવી પર્યાય પ્રગટ થયા વગર રહેશે નહીં, અને જેને એની દ્રષ્ટિ છે એને કોઈ દાડે પર્યાય પ્રગટ થશે. અરે ભૂલો, કઠિન નથી પડતું ને, વિષય સમજાય છે, લિંક સમજાય છે. બીજો અધ્યાય આવ્યો, મને ઘરે કીધું તું, મેં કીધું ભાઈ મેટર ઓછો છે, મેટર ઓછો છે કે મેટર ઓછો નથી, તું 10 અધ્યાયની ચર્ચા કરશે એમાં સમય. ત્રીજો અધ્યાય પણ આવ્યો, ચલો જલ્દી. ત્રીજો અને ચોથો અધ્યાય એમાં પણ કોની ચર્ચા છે? વેરી ગુડ. તીસરે અધ્યાય માં કેટલા સૂત્ર છે? જલ્દી, કેટલા? 39 સૂત્ર છે ત્રીજા અધ્યાયમાં, અને 42 સૂત્ર છે ચોથા અધ્યાયમાં. આ બધી સ્લાઇડ તમને મળશે, તમારી પાસે રહેશે. તમને જયારે એનું રિવિઝન કરવું એટલે કરજો, કારણ કે એક્ઝામ લેવાની છું. બરાબર છે? ઇસ દોનો અધ્યાયો મેં સંસારી જીવો કો રહેને કે સ્થાન રૂપ. હવે જો આ બે અધ્યાયમાં જે ત્રણ લોક ઉપરથી આપણે લખ્યું છે, બધું છે આપણા મંદિરમાં, બધું જ છે, કાંઈ એવું નથી કે ન હોય. ત્રણ લોકનું અદભુત સ્વરૂપ ઉપર આપણે મૂક્યું છે ને, તો એ ત્રણ લોકનું, અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક, એમ તીન લોકો કા વર્ણન આ બે અધ્યાયમાં કર્યું છે. અને એના સાથે ચાર ગતિ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ચાર ગતિનું પણ અદભુત વૈરાગ્યમય વર્ણન આ અધ્યાયોમાં આવ્યું છે. કયા અધ્યાયમાં? ત્રીજા અને, તો ત્રીજા અને ચોથા અધ્યાયમાં ત્રણ લોક અને ચાર ગતિનું વર્ણન, બીજા અધ્યાયમાં પાંચ ભાવ અને શરીર ગતિ, યોની અને જે પણ કર્મ આદિના બંધનની વાત છે. પાંચમા અધ્યાયમાં કોની વાત છે? પાંચમા અધ્યાયમાં ટોટલી અજીવ તત્વની. કેમ અજીવ તત્વની વાત આવી? જીવ પછી અજીવની વાત કેમ આવી? કારણ કે અનાદિ કાળથી જીવ પોતાને ભૂલીને આ અજીવ આદિ પુદગલ પરદ્રવ્યને શું કરે છે? પોતાનું એ રૂપે પોતાને અનુભવે છે, માને છે. સમજાય છે? તો એટલે માટે આ અધ્યાયમાં 42 સૂત્ર લઈને આચાર્ય ઉમાસ્વામી અજીવ તત્વનું અદભુત વર્ણન કરે છે. એમાં પુદગલ આદિ પાંચે દ્રવ્યનું વર્ણન કરે છે. અને આ પાંચમો અધ્યાય એટલો બધો સ્પેશિયલ છે, એની વિશેષતા છે કે અજીવ તત્વનું વર્ણન કરવાની સાથે સાથે ઉમાસ્વામી આચાર્ય દેવે જે મૂળભૂત સિદ્ધાંતના સૂત્ર છે, એ સૂત્ર જેવી રીતના ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ, એ બધા જે મૂળ દ્રવ્ય ગુણ પર્યાય અને લક્ષણ, એનું સ્વરૂપ દર્શાવવા વાળો આખો આ પાંચમો અધ્યાય છે, અદભુત અધ્યાય છે. એની ચર્ચા યથા સમય આપણે કરશું. હવે છઠ્ઠો અધ્યાય અને સાતમો અધ્યાય એ ટોટલી આશ્રવ તત્વનું વર્ણન કરવા વાળો છે. છઠ્ઠા અધ્યાયમાં 27 સૂત્ર છે અને સાતમા અધ્યાયમાં 39 સૂત્ર છે. છઠ્ઠો અધ્યાય કઈ યાદ આવે છે? છઠ્ઠો અધ્યાય તત્વા સૂત્ર નો છઠ્ઠો અધ્યાય કઈ યાદ આવે છે? કઈક યાદ આવે છે? છઠ્ઠો અધ્યાય આશ્રવ. નિલેશભાઈ લીધો તો નહીં? કેવા પ્રકાર આશ્રવ, અહિયાંથી કોનું તત્વ? આશ્રવ તત્વ, ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ. કેવા કેવા જીવ અંદરમાં પ્રતિ સમય વિભાવ ભાવ પોતાના સ્વરૂપને ભૂલીને, હું પરમાત્મા છું એ ભૂલીને, પોતાને પામર શરીર વાળો જે પણ રાગ દ્વેષના પરિણામ થાય છે એ રૂપે પોતાને માને છે, પરદ્રવ્યનું કઈ કરી શકતો નથી પણ નિરંતર હું કરી દઉં એવો અભિપ્રાય અંદરમાં કરે છે, એવા ખોટા અભિપ્રાય પરિણામ અને એવા ખોટા ભાવોના માધ્યમથી કેવા કેવા પ્રકારના કર્મ પ્રતિ સમય આવે છે એનું વર્ણન આખા છઠ્ઠા અધ્યાયમાં, આખો છઠ્ઠો અધ્યાય એના પર સમર્પિત છે કે જીવના કેવા પરિણામ અને એ પરિણામનું નિમિત્ત પામીને કેવા કેવા કર્મનો બંધન થાય છે. અદભુત અધ્યાય છે, આની પણ આપણે યથાયોગ્ય ચર્ચા કરશું. આઠો કર્મો કે આશ્રવ કે કારણ ઇસમે બતાએ ગયે હે. હવે સાતમા અધ્યાયની ખૂબી છે, છઠ્ઠામાં તો સામાન્ય ચર્ચા છે પરિણામોની અને પરિણામોના નિમિત્તથી કર્મનો આશ્રવ જે થાય. સાતમો અધ્યાય બહુ સ્પેશિયલ છે. સાતમા અધ્યાયમાં શું ચર્ચા આવશે? કે આશ્રવના બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? શુભ અને અશુભ, પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ. તો અહીંયા કહે છે કે પાપ આશ્રવ તો દુઃખદાયી છે જ, પરંતુ પુણ્ય આશ્રવ છે ને, આમાં 39 સૂત્ર છે, એસ અધ્યાયમાં આશ્રવ તત્વ કા વર્ણન હૈ. અને આ સાતમા અધ્યાયમાં શુભ આશ્રવનું મુખ્યત્વ વર્ણન છે. બરાબર, એટલે કે 12 વ્રતનું શ્રાવકને લઈને પંચમ સ્થાન વાળા જ્ઞાની ધર્માત્માને લઈને વાત કરી છે કે 12 વ્રત આદિનું વર્ણન અહીંયાથી ચાલુ થાય છે, પરંતુ એ શુભ આશ્રવ છે, એ પુણ્ય ભાવ છે, એ મંદ કસાઈનો ભાવ છે. જ્ઞાની એને હે બુદ્ધિએ જોવે છે, અજ્ઞાની એમાં ઉપાદેપણું કરે છે, એટલે માટે અજ્ઞાની બંધાય છે અને જ્ઞાની છૂટે છે. સમજાય છે? તો એ પ્રકારે શિવ આશ્રમનું વર્ણન અહીંયા 7મા અધ્યાયમાં કરે છે. ચલો 5 મિનિટ છે, પૂરું કરીએ. એના પછી 8મા અધ્યાયમાં ઓવરઓલ આખા ગ્રંથની સમરી આજે આપણે લીધી છે. ઇન શોર્ટ, આપણે ઓવરઓલ આખો ગ્રંથ ભણી લીધો શોર્ટમાં. એનું ભાવવાચન કરજો તો તમને ખ્યાલ આવશે. 26 સૂત્રથી બનેલો 8મો અધ્યાય છે, જેમાં બંધ તત્વનું અદભુત વર્ણન છે, બંધોના કારણ અને એ બંધોના ભેદ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ આદિ અનેક પ્રકારથી જે પણ પ્રકારના બંધન જીવને થાય છે એ બંધનની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હવે ઘડીકમાં એમ સાંભળીએ કે આત્મા તો અબધ, અને અહીંયા આખો અધિકાર શેનો લખી નાખ્યો? બંધનનો. તો એનો મેળ સુમેળ કેવી રીતના કરવો? તો એની માટે જ આપણે પહેલા એક સાઈડ લઈ લીધી કે નહીં, બે પ્રકારના છે, દ્રવ્યાર્થિક અને. તો બંધન ક્યાં છે? બંધન ક્યાં છે? પર્યાયની સમીપ જઈને જો. 14મી ગાથા યાદ આવે છે કે નહીં? પર્યાયની સમીપ જઈને જો તો બંધન ભૂતાર્થ છે, સત્યાર્થ. હા છે ભાઈ બંધન, પણ કોની સમીપ જઈને જોશું તો? પર્યાયની. પરંતુ દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોશું તો આત્મા રંચ માત્ર પણ કર્મોથી બંધાયો નથી અને પરદ્રવ્યને સ્પર્શતો નથી. કયું ઉદાહરણ આપ્યું? કયું ઉદાહરણ આપ્યું? એક્સલન્ટ, વેરી ગુડ. કમલીની પત્રનું ઉદાહરણ. સમજાય છે કે એનું સ્વરૂપ જ એવું છે, એની રૂવાટી જ એવી છે કે એ સરોવરમાં પાણીની મધ્યમાં હોવા છતાં પણ અલિપ્ત છે, એ ભીનો ભીંજાતું નથી. એવી રીતના અહીંયા આખું બંધનનું સ્વરૂપ, એની સ્થિતિ, એના ભેદ, એના કારણ, એની અદભુત ચર્ચા 8મા અધ્યાયમાં આવી છે. 9મા અધ્યાયથી સમ્યક ચારિત્રનું વર્ણન છે. કોનું વર્ણન થયું હતું? મોક્ષ માર્ગનું. પહેલા થયું હતું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનું, અને હવે અહીંયા 9મા અધ્યાયમાં 47 સૂત્ર છે. ઓર ઇસમે સંવર ઓર નિજરા, ઇન દો તત્વો કા બહુત સુંદર વિવેચન. ભાઈ, જીવને ભૂલીને, અજીવની પ્રતીતિ કરીને, આશ્રવ અને બંધરૂપ પ્રણમ્યો, હવે એનાથી છૂટવાનો કોઈ ઉપાય છે કે નહીં? જીવને ભૂલીને, સિમ્પલ જીવને ભૂલીને, અજીવની પ્રતીતિ કરીને, અજીવમાં કર્તૃત્વ કરીને, અજીવમાં અહમ કરીને, અજીવમાં પોતાપણું કરીને, સંસાર ઉભો થયો, આશ્રય ઉભો થયો, બંધ ઉભો થયો, પરિભ્રમણ ઉભું થયું. એ તો થયું, અનાધિકારથી ચાલુ છે, પરંતુ હવે એનાથી છૂટવાનો કોઈ ઉપાય છે કે નહીં? કે આમને આમ આ બંધન ચાલુ રહેશે ને આમને આમ પરિભ્રમણ ચાલુ રહેશે. ચાલુ રાખવું છે કે છૂટવું છે? આટલો ધીમો અવાજ આવશે તો કોઈ દિવસ નહીં છૂટે. ચાલુ રાખવું છે કે છૂટવું છે? બંધન થી છૂટવું છે કે બંધનમાં બંધાવું છે? ગતિઓના પરિભ્રમણ થી છૂટવું છે કે નરક નિગોદ આદિ માં ભયંકર દુઃખમય ગતિમાં જઈને દુઃખ ભોગવવા છે? બોલો. છૂટવું હોય તો આવજો. અહીંયા આચાર્ય દેવ કે છે કે 9મો અધ્યાય એનો સ્વાધ્યાય કરો. કેમ? કારણ કે એમાં છૂટવાનો ઉપાય છે. હમણાં સુધી પરિસ્થિતિ બતાવી, સ્વરૂપને ભૂલીને શું સિચ્યુએશન ઉભી થઈ પર્યાયમાં એ બતાવી, અને હવે એને બદલવું હોય, એમાં કોઈ ફેરફાર કરવો હોય. આપણે કહીએ ને, એવરી વન શુડ ચેન્જ વિથ, જો આવું બધું પૂછો તો ખબર પડે હે ને, એવરી વન શુડ ચેન્જ વિથ ટાઈમ. બરાબર. તો અહીંયા કે છે કે અનાદિકાળથી ટાઈમ પસાર થઈ ગયો, અનંતકાળ વીતી ગયો, બટ યુ ડીડ નોટ ચેન્જ એટ ઓલ. મિત્યાત્વ ચાલુ છે, અને જે સંયોગમાં ગયો એ સંયોગમાં એકત્વ, તો એકત્વ ચાલુ છે. નવું શું કહ્યું તે? જે પર્યાયમાં ગયો, જે પર્યાયમાં જન્મ કર્યો, જે શરીર મળ્યું, જે છૂટ્યું એ ગયું, જે નવું આવ્યું એમાં? આની પહેલા કયું શરીર હતું? જો અમને ખબર નથી, પણ અમને એકત્વ કરતા આવડે છે. જે હતું એમાં અમે એકત્વ કરીને અને એને છોડીને, અને હવે જે છે એ બોલો. હવે અહીંયા આજે છે ને એ અમારું છે, બોલો. શું બોલીએ? અરે આ તારું છે જ નહીં, આમાં તું એકત્વ કરે છે. માં અપરાધ છે, દોષ છે, એ મૂળ બુદ્ધિ છે, અજ્ઞાન ભાવ છે કે આ શરીરને તું પોતાનું માને છે અને એના સંબંધિત સંયોગોમાં પોતાપણું કરે છે. હવે કે છે કે ભાઈ એ ધારાને તોડવી હોય, સુખી થવું હોય, જો આપણે બહુ અનુકૂળતામાં બેઠા છે, કોઈક એવો પુણ્યનો ઉદય છે, કોઈક એવો સાતાનો ઉદય છે કે અપાર અનુકૂળતાની વચ્ચે છે, એટલે ગુરુદેવજી કે છે ને કે નરક નિગોદના દુઃખ ભોગી આવ્યો પરંતુ તું ભૂલી ગયો છે, ભૂલી ગયો છે એટલે નથી ભોગવ્યા એમ નથી, અને અપરાધ ચાલુ રહેશે તો નહીં ભોગવે એમ નથી. અને શું કે ગુરુદેવ, ત્યાં કોઈ માસી બા નથી ને, કોણ શું કે હે, ત્યાં કોઈ માસી બા નથી કે તને ખમ્મા ખમ્મા કરશે, અહીંયા તો ખમ્મા ખમ્મા થાય છે ને તો ગમે છે ને, સાચું ગમે છે ને, જલ્દી બોલો, ખમ્મા ખમ્મા થાય છે તો ગમે છે ને, અનુકૂળ અપાર અનુકૂળ, અરે પાણી માંગે ને અમને તો ઘી, અમે તો હજી નખમાં રોગ નખમાં રોગ નખમાં રોગ, અહીંયા કે છે કે રોમે રોમે રોગ ભર્યા છે. સમય આવા દે, ઉદય આવા દે, બધા બહાર નીકળશે, કારણ કે જેમાં જે ભરેલું હોય એમાંથી એ જ નીકળ, તું આમાંથી શું ચાહે છે, સુખ મળી જાય, તું આને શું ચાહે છે, તારી ઈચ્છા અનુસાર પરણમે, તું શું ચાહે છે તારી સાથે કાયમ રહે, અને તું શું ચાહે છે તારા વિકલ્પ અનુસાર એનું પરિવર્તન થાય, કોઈ દિવસ નથી થવાનું. આ સિદ્ધાંત નહીં સ્વીકારે નહીં માને તો આમાં થોડો પણ ફેરફાર થતા તું હલી જશે, એ આ સંવર તત્વ શીખડાવે છે, આ નિર્જરા તત્વ શીખડાવે છે, આ નવો અધિકાર શીખડાવે છે, આ મોક્ષ માર્ગનો પ્રારંભ કર એમ શીખડાવે છે. નવો અધિકાર, આવા જ અધિકાર લાગી ગયા તને સિચ્યુએશન સમજાવતા, એમ આચાર્ય દેવ કહે છે. આવા જ અધિકાર લખવા પડ્યા સિચ્યુએશન સમજાવતા, વૈરાગ્ય ઉત્પન્ન કરાવતા, અરે સંસારનો ભય ઉત્પન્ન કરાવતા, આઠ અધિકાર લાગી ગયા. પોઈન્ટ ખ્યાલમાં છે? આજે આપણે કેટલી વાર 6 દિવસથી સાંભળી કે માત્ર તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એવો નિર્ણય કર, તું પરમાત્મા છે એવો અનુભવ કર, માન માત્ર માન, એવો અંદરમાં વિશ્વાસ લાવ કે તું પરમાત્મા છે. ઈમાનદારીથી કો આપણે અંતરંગમાં એવું માનવા માટે કેટલો પુરુષાર્થ કર્યો, વિચાર કરો આપણે એ પ્રયોગમાં કેટલા ઉતર્યા. આપણને એક વિધિ સમજાવી જોઈએ કે આ બધાથી છૂટવું હોય તો ઉપાય તો આ એકમાત્ર છે, પરંતુ આચાર્ય કહે છે તું એ ઉપાયમાં ઉતરતો નથી, એટલે અમને આ વિવિધ પ્રકારથી તને સમજાવવું પડે છે કે તું એ ઉપાયમાં આવે. સમજાય છે? એટલે સિરિયસ નહીં થયો, ખ્યાલ આવે છે? તો સંવર અને નિજરાનું સ્વરૂપ નવમા અધિકારમાં આચાર્ય દેવ અદભુત રીતે દર્શાવે છે. કોઈ એવો જીનાગમ, ખરેખર આખો અધ્યાય પૂરો થશે, આખો શાસ્ત્ર પૂરો થશે ત્યારે આપણને ખ્યાલ આવશે, કોઈ એવો જીનાગમનો વિષય નથી કે ઉમા સ્વામી આચાર્ય આમાં ન લઈ લીધો. ખરેખર કહું છું, 10મા અધ્યાયમાં સમ્યક ચારિત્રની એટલે કે પૂર્ણતા જે પ્રગટ થાય છે એવા મોક્ષ તત્વની વાત માત્ર કેટલા 9 સૂત્રોના માધ્યમથી કરી, અને એમાં જે રત્ન છે ને, પહેલે અધ્યાય મેં નિશ્ચય સમ્યક દર્શન તથા સમ્યક જ્ઞાન કા વર્ણન કિયા થા, ઓર ઇસ 9મા અધ્યાય 10મો અધ્યાય કાઢો, 37 લાસ્ટ, इस 10મા અધ્યાય में 9 સૂત્રો के माध्यम से मोक्ष तत्व का वर्णन करते हैं. एनी पहला तो आयु संवर अने मोक्ष मार्ग नी वात आई, हवे मोक्ष नी वात, पहला बंधन नी वात आई, पछी मोक्ष मार्ग नी वात आई, हवे मोक्ष नी वात आवे छे. बाधक दशा, साधक दशा, साध्य दशा, बाधक दशा उत्पन्न थई पोताना ध्येय तत्व ने भूली ने, સાધક દશા ઉત્પન્ન થશે પોતાના ધ્યેય તત્વનો આશ્રય લઈને, અને સાધક દશાની પૂર્ણતા થઈને સાધ્ય દશા થશે પોતાના ધ્યેય તત્વમાં સમાઈ જાય. પહેલા શું કર્યો? આશ્રય લીધો. પછી શું કર્યો? વારંવાર આશ્રય લીધો. અને પછી શું કર્યો? હવે છોડ આશ્રય, સમાઈ જ. સમજાય છે? પહેલા શું કર્યો? આશ્રય લીધો. પછી શું કર્યો? વારંવાર આશ્રય, આશ્રય લીધો એ સંવર, આશ્રય લીધો એ ચતુર્થ ગુણસ્થાન, આશ્રય લીધો એ સમ્યક દર્શન જ્ઞાનની ઉત્પત્તિ, ચારિત્રની ઉત્પત્તિ, અને પછી આશ્રય લીધો, પછી વારંવાર આવે. ક્યાંક ગયા હોય ને, ગયમું હોય તો પાછા જાઓ કે નહીં? જયારે જાઓ ત્યારે શું લખ્યું હોય? વેરી ગુડ. જો આવું બધું પૂછો અમને. જયારે જાઓ ત્યારે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો શું લખ્યું હોય? અને જયારે નીકળતા તો બોર્ડ ફરી જાય શું લખ્યું હોય? જો આવું બધું પૂછો, આવું બધું પૂછો અમને. શું લખ્યું હોય? વિઝિટ અગેન. બરાબર, વિઝિટ અગેન નો અર્થ તમને ગમ્યું હોય, ઇફ યુ હેવ એન્જોયડ, દેન યુ શુડ શ્યોરલી કમ અગેન, શ્યોરલી કમ અગેન, અને એકલા નહીં આવતા, બીજા બધાને પણ સાથે લઈને. બરાબર છે? તો ગુરુદેવજી કહે છે કે મેં અંદરમાં અતિન્દ્રિય આનંદનું ભોજન ચાખ્યું છે, આઈ વુડ પ્રિફર કે તમે પણ, અને પછી આપણે સાથે મોક્ષપુરીમાં જઈએ, એવી આપણી મોક્ષપુરીની યાત્રા બધાની શીઘ્રથી શીઘ્ર ચાલુ થાય, એની વૃદ્ધિ થાય અને એની પૂર્ણતા થાય અને ગુરદેશીની હારોહાર આપણે બધા મોક્ષપુરીના વાસી બનીએ એવી મંગલ અને પવિત્ર ભાવના સાથે આજે આપણે ઓવરઓલ તત્વાર સૂત્ર નો જે વિષય છે એની વિષય વસ્તુ છે એની આપણે ચર્ચા કરી. હવેથી આખો મૂળ વિષય ચાલુ થશે. પહેલું સૂત્ર, પહેલું મંગલાચરણ મોક્ષ માર્ગસ્ય નેતારમ, એ જે અદભુત મંગલાચરણ છે એની અપાર મહિમા છે, એની મહિમા કરતા આપણે એક એક એના બોલની ચર્ચા જયારે મળશું ત્યારે હવે આપણે કરશું. નિજ નિધિ નિજ મે બતા इस खेलिए जिनवाणी मात को वंदना शत बार है. इस खेलिए जिनवाणी मात को वंदना.
ભૂલો અને કાન મેં નિત્ય બોધિની દ્વાદશાની પરમ ઉપકારી જીનવાણી માતનો જય.